તારીખ 24/5/1998 તથા 25/5/1998 ના દિવસે એન્ટવર્પમાં થયેલ તત્વ ચર્ચા
થઈને વિચારવું. હવે આમાં ગુણ દોષ શું છે, આના ગુણ શું, આના દોષ શું, આપણે કોઈ પૂર્વગ્રહથી નહીં વિચારવું. એમાં વિવેક કહેવાય કે આપણે સમજી ના કરીએ છીએ, એને વિવેક કહેવાય છે. પ્રિજુડાઈસ એવી વસ્તુ છે કે પૂર્વગ્રહથી તેને નક્કી કરી નાખો. જેમ કે તમે તો આવા જ છો, પછી તમારી સાથે એવા છો એમ સમજીને વર્તન કરવું એ સારું નહીં. એનું કારણ શું છે કે તમે જેવા છો તેવા, તમને પહેલાં એવો અનુભવ થયો હોય એટલે તમે ડિસિશન લઈ લીધું હોય, પણ યોગ્યતા તો બદલતી ચીજ છે. તો તમે તો બદલી જાઓ અને મારો નિર્ણય બદલા વગરનો રહીએ, નુકસાન તો મને થવાનું, એનું તમને નહીં થવાનું. એટલે કોઈ પણ વ્યક્તિ માટે આપણે ત્યાં જ્ઞાનીઓએ શિખામણ આપી છે કે કોઈ પણ વ્યક્તિ માટે શલ્ય ન રાખો. શલ્ય એટલે શું કે આ આવો જ છે ને આ આવી જ છે, તે તેવો જ છે ને તેવી જ છે, એવું એવું પાક્કું નહીં રાખવું. ક્યારે પણ બદલી શકે, પરિણામ છે બદલતી ચીજ છે. વાલ્મીકિ લૂંટારો હતો એ વાલ્મીકિ સંત થઈ ગયા, જે લૂંટારો હતો એ સંત થઈ ગયા. પર્યાય બદલાણી કે નહીં, અને આપણી પર્યાય કે કોઈ પણ જીવની પર્યાય નિગોદમાં અનંત વાર બધા રહ્યા છે અને અનંત કાળ રહ્યા છે, અને એ જ આપણે મનુષ્ય થાય છે ને એ જ નિર્વાણ પદને પામે છે. અત્યારે સિદ્ધાલયમાં જે સિદ્ધ પરમાત્માઓ છે અનંતા, એ બધા એક વખત સંસારી હતા ને નિગોદમાંથી જ બહાર આવેલા છે. ભગવાન મહાવીર સ્વામીનો જીવ પૂર્વે 10મા ભવે સિંહના ભવમાં સમ્યક દર્શન પામેલો છે. એક હરણને ભૂખ લાગી હતી ને એ શિકાર કરતા હતા અને એને ફાડી ખાધો, ત્યાં ઉપરથી કોઈ બે મુનિરાજ છે એ આકાશગામીની વિદ્યા હતી એટલે આકાશમાં પસાર થતા હતા, એમને નજર નીચે ગઈ, એક સિંહ છે એ હરણને મારીને ખાય છે. એમની પાસે અવધિ જ્ઞાન હતું મુનિઓ પાસે, અરે આ તો મહાવીર સ્વામીનો જીવ છે, આજથી 10મા ભવે તો તીર્થંકર થશે આ તો. અને એમને પોતાને એવી ઈચ્છા થઈ કે એમને બોધ આપવો, તો પોતે નીચે ઉતર્યા, આકાશમાંથી નીચે ઉતર્યા. ત્યારે સિંહને આશ્ચર્ય થયું કે મનુષ્ય તો મને જોઈને ભાગે છે અને આ તો ઉપરથી સામે નીચે આવ્યા મારી પાસે આવે છે, એટલે એકદમ આશ્ચર્યમાં આવી જાય છે. એટલે એના જે સિંહને હરણને ખાવાના પરિણામો છે એ છૂટી ગયા, શિકારના પરિણામો મટી ગયા, આશ્ચર્યમાં આવ્યો અને જિજ્ઞાસામાં આવ્યો. મુનિઓ છે એ સિંહની ભાષા જાણતા હતા એટલે એની ભાષામાં એમને ઉપદેશ શરૂ કર્યો કે તું એક તીર્થંકરનો જીવ છો, આજથી 10મા ભવે તારા નિમિત્તે અનેક જીવો, લાખો જીવો ધર્મ પામશે અને તું આ શું કરે છે. ત્યારથી એને આહાર પાણી છોડી દીધા, આત્મજ્ઞાન થયું એમને, આહાર પાણી છોડી દીધા, કેમ કે સિંહ છે ને એ ખડ ખાય નહીં, ભૂખ લાગે ત્યારે કોઈને કોઈને મારી નાખે નાના પ્રાણીને ખાઈ જાય, અને છોડી દીધું બધું અને આયુષ્ય પૂરું કરી અને સીધા દેવલોકમાં ગયા. પછી તો સમ્યક દર્શન થયા પછી બે જ ગતિ રહે છે, એક દેવગતિ અને એક મનુષ્ય ગતિ. દેવને મનુષ્ય, દેવને મનુષ્ય થતા થતા સાધના સાધતા 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 છેલ્લા ભાવમાં મહાવીર સ્વામી છે. તો એ તો દરેકનો ઇતિહાસ તો કંઈ સારો નથી, કોઈ પણ જીવનો, આપણો કે બીજા કોઈ જીવનો ઇતિહાસ તો સારો નથી, ભૂતકાળ સારો નથી, અને ભૂતકાળની એ રીતે ચિંતા કરવી જરૂરી નથી. વર્તમાન સંભાળવાનું છે, તો વર્તમાન સંભાળવાનું છે એટલે શું છે, કોઈ પણ જીવ માટે ભૂતકાળની વાત રાખીને પ્રેજ્યુડાઇસ રાખવામાં આવે, પકડ કરવામાં આવે તો આપણને મોટું નુકસાન થાય. એને જ્ઞાનીઓએ શલ્ય કહ્યું છે, અને એ શલ્ય ન રાખવું. શલ્ય છે એ પોતે કાંટાની જેમ અંદર દુખ્યા કરશે, પગમાં કાંટો વાગ્યો હોય ને અંદર નીકળે નહીં, અંદર ને અંદર વાયગા કરે પાણીમાં, એવું એ શલ્ય કામ કરે છે. એટલે એ અસરળતાનું કારણ છે. પ્રેજ્યુડાઇસ રાખવું એ અસરળતાનું કારણ છે, પ્રેજ્યુડાઇસ થી મુક્ત થવું તે સરળતાનું કામ છે. અપેક્ષા ઓછી થઈ જશે, સરળતા વાળાને જરૂરિયાતો ઘટી જાય છે, પકડ નથી રહેતી કે આ જોઈએ ને તે જોઈએ. અને જેટલી અપેક્ષાઓ વધારે એટલું દુઃખ વધારે, કેમ કે બધી અપેક્ષાઓ બધાની પૂરી થતી નથી, તો પૂર્વકર્મ પ્રમાણે જ અપેક્ષિત પદાર્થોનો સંયોગ વિયોગ થાય છે, ઈચ્છા પ્રમાણે નહીં. એના માટે આપણે આપણું આત્મકલ્યાણ ને મુખ્ય કરવું જોઈએ કે જો હું અસરળતા રાખીશ ને તો નુકસાન મને થશે, એને નહીં થાય. જેની સાથે હું અસરળતા કરું છું એને નુકસાન નહીં થાય, નુકસાન મને થવાનું છે. આમાં શું છે, જીવનો એવો સ્વભાવ છે કે નુકસાન એને પોતાને કરવું નથી કે બરદાસ્ત પણ કરવું નથી. આ જીવનો સ્વભાવ છે, એટલે નુકસાનને સમજે ખ્યાલ નથી આવતો. એટલે સત્સંગ એના માટે છે કે આ બધી વાતો સત્સંગમાં સમજાય, એમને એમ ન સમજાય. એટલે સત્સંગથી જયારે સમજવામાં લાભ નુકસાન પોતાને સમજાય એટલે નુકસાન છોડતો જાય માણસ, નુકસાન છોડતો જાય. આ બહુ સ્વાભાવિક છે.
સંસ્કારો કાઢ્યા વગર મુક્તિ કઈ રીતે, એ સંસ્કારો ને કાઢવા હોય એ કઈ એનો
એનો આજ પ્રોસેસ છે. જેમ કોઈ માણસ આપણા ઘરમાં સ્વર્ગવાસ થાય તો એની પાછળ એ રડે તો હળવો થાય, ન રડે તો ડૂમો ભરાય. શું થાય, બરાબર છે? એટલે ન રડે તો ને રડાવે છે, અને રડતો હોય તો રડતું બંધ કરાવે છે. બહુ રડે તો પણ નુકસાન કરે, અને ઠામુકું ન રડે તો પણ નુકસાન થાય. એટલે રડવાના પરિણામો પણ અંડર સર્ટન ગ્રાફિકલ રેન્જમાં આપણે પસંદ કરીએ છીએ. દરેકમાં એવું જ છે, કોઈ પણ ક્રિયામાં. ખાવું છે જીવવા માટે, પણ વધુ ખાવ તો માંદા પડો, ઓછું ખાવ તો અશક્તિ રહે. ખોરાક પણ આપણે સર્ટન ગ્રાફિકલ રેન્જમાં જ લેવો પડે. શુગર ડાયાબિટીસમાં થાય તો વધવી પણ ન જોવે અને ઘટવી પણ ન જોવે, મેન્ટેન કરવી પડે. દરેક વાતને મેન્ટેન કરવી પડે છે. એમ આપણે જ્યારે પૂર્વ સંસ્કારોને, આવા અનિષ્ટ સંસ્કારોને જ્યારે કાઢવા હોય એટલે એનું ધોવાણ કરવું હોય તો આ ચિંતનાથી રડવું બહુ આવશે. તમને જયારે ભવરોગની ચિંતા થશે ને ત્યારે કેન્સર થાય તો માણસ રડી જાય છે. અરે રે મને કેન્સર થઈ ગયું, બોલતા બોલતા રડી જાય, અરે રે મને આમ થઈ ગયું. આ ભવરોગની ચિંતા થશે ને ત્યારે એક વખત તો છાના રાખવા મુશ્કેલ પડશે, એ તમારું ધોવાણ કરી નાખશે. કહેવાની વાત એક રહી ગઈ છે કે જો સારી રીતે ચિંતનાની વેદના થાય મુક્ત થવા માટેની, તો એ જીવનું અંતઃકરણ શુદ્ધ થાય છે. શું થાય છે? જેમ પેલાને રડાવવાથી હળવો થાય છે, એમ આ જીવનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને શુદ્ધ અંતઃકરણથી જ્યારે કોઈને આત્મકલ્યાણ કરવું છે, ત્યારે એને સંસાર કોઈ ભોગે જોતો નથી. એને એક મુક્તિ જ જોઈએ છે. એને સંપૂર્ણ સુખી થવું છે, એને સંપૂર્ણ નિર્દોષ થવું છે, એને હંમેશના માટે સુખી થવું છે. એવો અભિપ્રાય ક્યારે થાય? પૂરેપૂરી પરિભ્રમણની, જન્મ મરણની, મુક્ત થવાની વેદના આવે ત્યારે. એ ધોવાણ થઈ જશે. આ અંતઃકરણની શુદ્ધિનો વિષય છે. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે એ સ્ટેજમાં પ્રવેશ કરવું જરૂરી છે. અંતઃકરણની શુદ્ધિ થયા વિના તમે કોઈ પણ ધાર્મિક ક્રિયાને સાધન કરો, અંતઃકરણ મલિન છે, તમે ફાવશો નહીં, તમે જીતશો નહીં. એટલે આ જે અંતઃકરણની શુદ્ધિ અહિયાં થાય છે, એ જ્ઞાનીઓ જાણે છે. અને એટલા માટે કૃપાળુદેવ 195માં આજ્ઞા કરી છે કે તું પેલા અંતઃકરણની શુદ્ધિ કર. તારું અંતઃકરણ મેલું હશે, અંદર મેલું હશે, તો બહાર તું ગમે એટલો દેખાવ કરીશ કે તું કરીશ, કાંઈ તને તારા મનવચન કાંઈ એની ક્રિયા કામમાં નહીં આવે. તું ગમે પાઠ બોલી જઈશ, ગમે ભજન બોલી જઈશ, ભક્તિ બોલી જઈશ, પૂજા બોલી જઈશ, ગમે તે કરીશ, ને અંતઃકરણ મલિન પડ્યું છે. અને મલિન અંતઃકરણમાં શું છે? ભૌતિક અને પૂતગળિક અનુકૂળતાઓ જોઈએ છે કે જ્યાં સુખ નથી, એમાંથી સુખ જોઈએ છે. જીવની દ્રષ્ટિ ત્યાં હોય છે. અને એના માટે પછી ધર્મ કરે ત્યારે એ છે. ધર્મ કરીને શું ઈચ્છે? એ જ ઈચ્છે. ત્યારે અહીં તો આત્મકલ્યાણ અને મોક્ષ અને નિર્વાણ ને નિરાકુળતા, સુખ, શાંતિ, આનંદ અને નિર્દોષતાની ઈચ્છા છે ધર્મની અંદર. તો બીજી જ વાત છે આખી, એમ ફરક પડે. એટલે અહીંથી ફેર પડે છે. એટલે પેલું સ્ટેજ એ કૃપાળુદેવે બતાવ્યું છે. એની પાછળ એ પોતે જાણે છે કે અંતઃકરણની શુદ્ધિ આ વિના થવાની નથી. અને પછી શું કરવું તે સમજાય છે, અને શું ન કરવું તે પણ પછી જ સમજાય છે. એમણે છેલ્લે કહી દીધું. બહુ અનુભવપૂર્વક વાત લખી છે. ભલે એક જ પોસ્ટકાર્ડમાં એક પત્ર લખ્યો છે, પણ એમાં ઘણું એમણે નાખી દીધું છે, ઘણું ભર્યું છે એની અંદર. મધ્યસ્થતા મોટી વાત છે, વિશાળતામાં ઉદારતા આવે છે. ઉદારતા અનેક પ્રકારની છે. વૈચારિક ઉદારતા બહુ મોટી વાત છે. જેમ કે તમે ભલે મને ગમે તે કહ્યું, મારા પ્રત્યે ગમે તે કર્યું, હું જતું કરી શકું ક્યારે? સરળતાપૂર્વક વિશાળતા આવી હોય ત્યારે. અચ્છા, કોઈ પણ માણસ ગમે તેવો હોય, આપણી વિરુદ્ધ ચાલતો હોય, માથાનો વાળનાર હોય એમ કહી દઈએ, શું એટલે પૂરેપૂરો વેરી હોય, પણ વિશાળતા હોય તો એ ધર્મ પ્રાપ્તિ માટે આવે ને, ત્યારે બધું જ ભૂલી જાય કે ભાઈ તે ગમે તે કર્યું, તારા ગમે તે ભાવ હોય, તું હવે આત્મકલ્યાણ કરવા ઈચ્છે છો ને, બહુ મોટી વાત છે. એને રિસ્પોન્સ આપવાનું મન થાય તો એ વિશાળતા આવે તો થાય ને, નહીં તો શું પૂર્વગ્રહથી આ તો આવો જ છે, એની હારે હું વાત કરવી, એની હારે આવું કઈ વાત કરાય નહીં, જવા દઉં એને, એને રખડવા દઉં, એને પરિભ્રમણ કરવા દઉં, એમ નહીં. વિશાળતા હોય તો, વિશાળતાનું પ્રકરણ જોકે આમ બહુ વિશાળ છે, કે તમને કોઈ પણ ધર્મની અંદર સારામાં સારી વાત હોય, ગુણ, આત્માને ગુણ થાય એવી વાત હોય તો તમે પકડી લેશો. ભગવાન મહાવીર સ્વામીની, ભગવાન ઋષભદેવ સ્વામીની દિવ્ય ધ્વનિ છૂટી પહેલી વહેલી, કેટલા વર્ષો થયા, એક કોડાકોડી સાગરનો ચોથો આરો છે. ચોથા આરાના પ્રારંભમાં ઋષભદેવ ભગવાનની ઉત્પત્તિ થઈ અને એમણે ઉપદેશ આપ્યો ત્યારે 363 બીજા ધર્મ મતો શરૂ થયા સમજણ ફેરથી. પણ એમણે કોઈને કોઈ વાત ઋષભદેવ ભગવાનની પકડીને પછી એમાં થોડો ફેરફાર થઈ ગયો એમનાથી, પણ મૂળ વાત રહી ગઈ. તો વિશાળતા વાળા છે ને એ મૂળ વાતને સમજી લે, જેનું જ્ઞાન વિશાળ છે એ સમજી લે કે આ મૂળ વાત તો તીર્થંકર દેવની છે. એ વાત કૃપાળુ દેવે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. જીનવરે જ્ઞાન કોને કીધું? જ્ઞાનીના લક્ષણો આ લીધા છે કે જ્ઞાની હોય એ સમજી જાય કે સાંખ્ય મતની અંદર જે આત્માને ધ્રુવ અપરિણામે કીધો છે એ સમ્યક દર્શનનો વિષય ઋષભદેવ ભગવાને કહેલો, એમાંથી આ સાંખ્ય મત નીકળેલો છે. એટલે મૂળ વિષય તો ત્યાં શ્રદ્ધાનો વિષય તો આત્મા પરમાત્મા છે એ લોકોએ લીધો છે, પણ પછી એ ભૂલ્યા બીજી વાતોમાં અને જુદો મત ચલાવ્યો, ભગવાનના માર્ગે ન ચાલ્યા. એમ દરેક ધર્મ મતમાં કોઈ ને કોઈ વાત ભગવાનની હોય છે અને એ જ્ઞાની જાણે છે અને એ જ્ઞાનીના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે, બાકીના જ્ઞાનને જ્ઞાન નથી કહ્યું. એનામાં એટલી વિશાળતા હોય છે. એટલે જ્ઞાની હોય છે એ વિશાળ જ્ઞાન ધરાવતા હોવાથી એને સર્વધર્મ સહિષ્ણુતા એને આવે છે, કોઈના પ્રત્યે વેર બુદ્ધિ નથી થતી. એમ વિશાળતામાં ઘણી વાતો છે, કોઈના અવગુણો પચાવવા, કોઈના ગુણો પચાવવા, કોઈની કોઈ પણ વાતો પચાવવી, એ બધું વિશાળતા હોય તો જ થઈ શકે, નહીતર ન થઈ શકે. એ સરળતાને કારણે ઉત્પન્ન થાય છે. મને કૃપાળુ દેવે 40 નંબરનો આંકમાં એ વાત લખી છે, વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા અને સરળતા એ તત્વ પામવાનો ઉત્તમ પાત્ર છે. પાત્રતાના લક્ષણમાં એ વાત લીધી છે. સરળતા હોય ત્યાં એ ગુણ બંને આવે છે, મધ્યસ્થતા અને સરળતાના. આખું પ્રકરણ વાંચતા તો આપણને 2-3 કલાક જોઈશે. આપણે થોડું થોડું રોજ આગળ વધીશું અમે છીએ ત્યાં સુધી અને વિચારશું સત્સંગની અંદર. આજે અહીં સુધી રાખીએ, 1.5 કલાક થયો છે. અને એ મોસ્ટ પ્રેક્ટિકલ છે કે કોઈ પણ માણસે કોઈ પણ કામ કર્યું હોય તો એની પાછળ અભિપ્રાય શું છે એ જો સમજાય તો જ એ કામ બરાબર સમજાય, નહીં તો ન સમજાય. જેમ કે એક માણસના હાથમાં છરો છે ને એક માણસ છરાથી લોહી લુહાણ કરી તરીકે પડેલો છે, તો એને ખૂન કર્યું છે કે એ ડોક્ટર થઈને એની તબિયત સુધારવા માટે ઓપરેશન કરતો તો નહીં મરી ગયો છે, અભિપ્રાય વગર કઈ ખબર ન પડે. અભિપ્રાય શું છે? આખું જજમેન્ટ અભિપ્રાય ઉપર જ સાચું આવે. એટલે અભિપ્રાયનો રોલ બહુ મોટો છે આપણા ભાવોની અંદર, પરિણામોની અંદર. એના ઉપર એક આખો આર્ટિકલ મેં લખેલો છે. મેં આપણું જે ન્યાયનું પ્રકરણ છે, લોજિકનું પ્રકરણ શું છે એ બહુ મોટું ઇન્વોલ્વ થાય છે એની અંદર. એટલે અભિપ્રાય છે એ તો મુખ્ય વાત છે. હવે અભિપ્રાય ઉપર જો આપણે વિચારવું હોય તો એવી રીતે વિચારવું જોઈએ કે આપણને કોઈ પણ ભાવ થાય છે, ચાહે શુભ ભાવ હોય કે ચાહે અશુભ ભાવ હોય, એ ભાવને આપણે અવલોકનમાં, ઓબ્ઝર્વેશનમાં લેવો જોઈએ અને એની ડીપનેસ ત્યાં સુધી લઈ જવી જોઈએ કે એની પાછળનો આપણો અભિપ્રાય શું હતો, કયા અભિપ્રાયથી એ પરિણામ ચાલ્યા, એ ભાવ ચાલ્યા. આ જો આપણે સમજવાની કોશિશ કરીએ તો આપણે જે આત્માને નિર્મળ કરવો છે, એટલે પ્યોરિફિકેશન ઓફ સોલ જેને કહીએ, એ દિશાની અંદર આપણે પ્રોસીડ થઈ શકીએ, આગળ વધી શકીએ. નિર્દોષતા પ્રાપ્ત કરવા માટે આપણા પરિણામોને અભિપ્રાય પૂર્વક અવલોકન કરીને સુધારવા જોઈએ. એટલે કે પહેલા અભિપ્રાય બદલવો જોઈએ. મેં એક બહુ જ નાની ઉંમરના ભાઈઓને એક વખત, એના જે એલ્ડર્સ હતા એ મારા બધા, એના ફાધરને મારા પરિચયમાં હતા, કે ભાઈ તમારી વાતો બધી બહુ સિસ્ટમેટિક ને સરસ છે, તો અમે જરા છોકરાઓને આ જરા સમજવાની જરૂર છે, સમજાવો. તો એક વખત મીટિંગ ગોઠવ્યા, તો એક દિવસ રાતના 2-3 કલાક અમે બેઠા હતા કલકત્તાની અંદર. એ લોકો ત્યાં એક્સપોર્ટનું ઇમ્પોર્ટનું મોટું કામ કરે છે અને ધંધો મોટો છે, એટલે છોકરાઓ બધું સંભાળે છે, તમારા કરતા પણ નાની ઉંમરના છે. મેં કહ્યું જો તમે ઉપાશ્રયમાં જાશો તો એમ કહે છે કે તમે ત્યાગ કરો, તમે ખાવાનું છોડો, તમે ફલાણું મૂકી દો, આમ કરો, વ્રત કરો, આમ છે તેમ છે. મારી પાસે તો એવી કોઈ વાત નથી. તમારે એક ટીપોય પણ ઘરમાંથી આગી પાછી કરવાની જરૂર નથી. ટીવીની જગ્યાએ ટીવી રહેવા દો, ટીપોયની જગ્યાએ ટીપોય રહેવા દો, સોફાની જગ્યાએ સોફાને રહેવા દો. કાંઈ કોઈને હલાવવાની બી જરૂર નથી. ત્યાગ કરવાનો તો સવાલ નથી. પહેલા તમારા કોન્સેપ્ટ ચેન્જ કરો. કોન્સેપ્ટને સમજો કે મિસકોન્સેપ્ટ શું છે ને રાઈટ કોન્સેપ્ટ શું છે. આ કોન્સેપ્ટ છે, એ અભિપ્રાય છે. જ્યાં સુધી અભિપ્રાયનો સુધાર ન થાય ત્યાં સુધી પરિણામોનો સુધાર કોઈ દિવસ ન થાય. એટલે પરિણામની અંદર જે નિર્દોષતા અને સદોષતા બે એના જે આસ્પેક્ટ છે, એ પાસાને સુધારવા માટે અભિપ્રાયને પહેલાં સુધારવો જોઈએ. એટલે અભિપ્રાય ઉપર એક આખો આર્ટિકલ લખેલો છે મેં આની અંદર, તત્વાનુશીલન કરીને એક પુસ્તક છે એની અંદર. એ અભિપ્રાયની દ્રષ્ટિએ વિચારો, અથવા તો એટલો બધો પ્રેક્ટિકલ લાઈન છે. દાખલા તરીકે તમે બિઝનેસ કરો છો, તો બિઝનેસની અંદર પણ તમે જો સામા માણસનો અભિપ્રાય પકડી શકો તો તમે સક્સેસ જાઓ. જો એનો અભિપ્રાય ન સમજી શકો તો એ તમે એની વાતોને ચક્કરની અંદર ગમે ત્યાં ફસાઈ જાઓ. કેમ કે એ તો બિઝનેસ તો એક ચાલાકી છે કે માણસ શું કરવા માટે કેવી વાત કરે છે કેમ ખબર પડે. પણ જો તમે એનો અભિપ્રાય પકડી શકો તો વાત તમે બરાબર સમજી શકો, ક્યાંય ભૂલ નહીં ખાવ તમે. એટલે મોસ્ટ પ્રેક્ટિકલ લાઈન છે અભિપ્રાયને સમજવાની, અને એના ઉપર આખો એક આર્ટિકલ મેં લખેલો છે. એમ આપણે આપણા મિસકોન્સેપ્ટ એટલે મિથ્યા અભિપ્રાયો શું છે અને સાચા અભિપ્રાયો કેવા હોવા જોઈએ એનું ડિસ્કશન એ આર્ટિકલમાં કરેલું છે. એમાં ફેરફાર કરો એટલે પરિણામ આપોઆપ સુધરવાના, નહીંતર કોઈ દિવસ ભાવ સુધરી ન શકે. તમે ઈચ્છતા હો કે મને આવા ભાવ નહીં આવવા જોઈએ, આ ભાવ સારા નથી, ખરાબ ભાવ છે, પણ તમને આવી જાય, શું કરો તમે? તમે એમ પૂછો મારે આનો વિચાર નથી કરવો, પણ એનો જ વિચાર આવે એનું શું કરો તમે? કેમ કે એ તો કંટ્રોલ બહાર જાય છે, ભાવ તો તમારા કંટ્રોલ બહાર જાય છે. તો એનું 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 આખું સાયન્સ શું છે, એનું મિકેનિઝમ શું છે, કે જો તમે અભિપ્રાયમાં ફેરફાર કરો એટલે ભાવ આપોઆપ ફેરફાર થઈ જાય. આ એની માસ્ટર કી છે. એટલે એ વિષય ઉપર એટ લેન્થ તમારે જેટલું ડીપ જવાય એટલી ચર્ચા કરવી જોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આપણા ખોટા અભિપ્રાયો શું છે, મિસકોન્સેપ્ટ શું છે, સાચા અભિપ્રાયો શું છે એ સમજવું જોઈએ. એ સત્સંગથી સમજાય છે, ડિસ્કશનથી સમજાય છે. જી ભાવોની અંદર અભિપ્રાય નો બહુ મોટો રોલ છે. એટલે જ્ઞાન તો આત્મા માંથી થાય છે, કેમ કે આત્માની અંદર જ્ઞાન નામનો ગુણ છે. એ બહુ મોટી પ્રોપર્ટી છે આત્માની, કે જે ડેવલપ થાય તો કેવળ જ્ઞાન સુધી એ દશાની પ્રાપ્તિ થાય છે. થાય છે જ્ઞાન આત્મામાંથી, પણ જ્યારે એ જ્ઞાન બહુ જ સંકુચિત અવસ્થામાં હોય છે, એટલે દાખલા તરીકે આપણા લોકોનું જ્ઞાન બહુ ઓછું છે, ત્યારે એનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેને કહેવાય, એક્શન એન્ડ રિએક્શન બીજા પદાર્થ સાથેના શું છે, તો એમાં એક જ્ઞાની પુરુષ સાથે અને એક જ્ઞાનના ગ્રંથો સાથે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એના નિમિત્તે જ્ઞાન આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે, પણ એમાં એ નિમિત્ત પડે છે.
હા હા,
બરાબર છે. એમ છે,
મને અહિયાંથી વાંચન થી લાભ મળે છે કે હું પુસ્તકો વાંચું, શાસ્ત્રો વાંચી લઉં, જ્ઞાનીઓ અને સંતોને મળ્યા કરું, એવા અભિપ્રાય થી લઈએ છે તો પાછી અભિપ્રાય
જ્ઞાન તો અંદર થી જ આવશે. એ અભિપ્રાય એ હોવો જોઈએ, પણ સામે એ શું કહેવા માગે છે એટલું સમજણ પોતે જ્ઞાનમાં પોતે જ કરે છે. એટલે કેવી રીતે કરે છે, આપણે એક દાખલો આપું કે તમે એક વાક્ય વાંચ્યું, અથવા એક વાક્ય સાંભળ્યું તમે મારી પાસેથી, અથવા પુસ્તકમાંથી તમે એક વાક્ય વાંચ્યું, તો વાંચ્યા પછી એ બરાબર છે કે બરાબર નથી એનું નિર્ણય તમારું જ્ઞાન કરશે, એ વાક્ય નહીં કરે. એનો નિર્ણય કોણ કરશે? તમારું જ્ઞાન કરશે કે આ બરાબર છે કે બરાબર નથી. વાત કોઈ બોલીને કહી કે કોઈ લખીને આપી, બેમાંથી એક રીતે વાત સામે આવી, જ્ઞાનની પડદા ઉપર એક વાત આવી. હવે એ વાતનો સત્ય અસત્યનો નિર્ણય જ્ઞાન પોતે જ કરશે, કે આ સંમત કરવું, આ માનવું કે આ નહીં માનવું. એટલે ખરેખર જ્ઞાન અંદરથી થાય છે, સામે ચીજ છે એ નિમિત્ત પડે છે, બીજું કઈ નથી.
જેટલો જાગૃત ઉપયોગ હશે એટલું વધારે ને વધારે ઉઘાડ થશે જ્ઞાનનો પ્રગટીકરણ. એટલે હવે સમજાય છે કે સત્પુરુષ ને કેમ પરમ ઉપકારી, એનો ઉપકાર કેમ અનહદ ઉપકાર છે, કે મારામાં પડેલી મારી શક્તિ ને ખીલાવવા માટે નું ઉત્કૃષ્ટ નિમિત્ત.
હા, ઉત્કૃષ્ટ નિમિત્ત છે, એમાં કઈ સવાલ નહીં. એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાનને છે, કે જ્ઞાનને કેળવવા માટે, જ્ઞાનને ડેવલપમેન્ટ થવા માટે સદગ્રંથો અને સત્પુરુષ એ નિમિત્ત હોય છે. અને એ શક્તિ આપોઆપ અંદરથી પછી ખુલવા માંડે છે.
દર વખતે મારો અભિપ્રાય સાચો જ છે?
ના, એટલે અભિપ્રાય નહીં. એટલે એમાં શું છે કે આપણે અમુક પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોની સાથે ટેલી થવું જોઈએ. તો એની અભિપ્રાય સાચો છે કે સાચો નથી એમ નક્કી થાય. જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જ્ઞાનીઓએ અથવા તીર્થંકરોએ અનુભવ કરીને સિદ્ધ કરેલો અંત, તેનું નામ સિદ્ધાંત. અંતે સિદ્ધ થયેલી વાત, તેનું નામ સિદ્ધાંત. એટલે એ સિદ્ધાંતો સાથે આપણે ટેલી થવું જોઈએ, અને એ ટેલી થાય તો આપણને આપણો આત્મા પણ સાક્ષી આપે કે બરાબર છે, આમ જ હોય. પછી આપણું આપણું કોન્શિયસ છે એ બરાબર.
હા
અભિપ્રાય ઉત્પન્ન થાય તો શું થાય કે એ સિદ્ધાંતો નું ફળ વિતરાકતામાં આવે છે. એ સિદ્ધાંતો બરાબર સમજાય, એનો સ્વીકાર થાય, એ એડોપ્ટ થાય અને એનું અનુસરણ થાય, એટલે ક્રિયાન્વિત થાય. એટલે પેલું સમજવું છે, પછી એનું ડિસિશન લેવું છે, પછી એને આપણે અનુસરણ કરીએ છીએ અથવા એક્ઝિક્યુટ કરીએ છીએ જેને. તો એ ત્રણ સ્ટેજમાંથી પસાર થાવ એટલે પરિણામ બરાબર આપણા શુદ્ધ થાય છે. એ રીતે જાગૃતિ ઓછી છે એનો અર્થ શું છે? પાછળથી ખબર પડી એનો અર્થ કે જાગૃતિ ઓછી છે. જાગૃતિ એક આત્માની કેળવણી થયેલી ચીજ છે કે આપણે કેટલા એલર્ટ છીએ એ બાબતની અંદર. જ્ઞાન છે એની એક જાગૃત અવસ્થા છે, એમાં આપણે કેટલા એલર્ટ છીએ તો એનું પણ સ્ટેજ છે. આપણે ગઈકાલે મળ્યા ત્યારે કેટલીક વાત વિચારી હતી. હવે એ સ્ટેજની અંદર આપણે લઈએ તો પરિભ્રમણની ચિંતના, વેદના અને જૂરણા થયા પછી 195મો પત્ર આપણે કૃપાળુદેવનો વાંચ્યો હતો, એ થયા પછી જે નિરસ્તા આવે છે એટલે વૈરાગ્ય, વિરક્તિ આવે છે, ઉદાસીનતા આવે છે. એ ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે. ત્યાંથી પહેલી વહેલી ઉદાસીનતા યથાર્થ પ્રકારે આવે છે કે મારો આત્મા રખડી પડશે અને દુઃખી થશે એનું શું? હવે મારે મારા આત્માને દુઃખી નથી કરવો, પણ ભવાંતરમાં બહુ દુઃખ ભોગવ્યા. એમાંથી જ્યારે એક ડિસિશન ઉપર આવે છે કે હવે નિર્દોષ, પૂરા નિર્દોષ થવું છે, પૂરેપૂરી સુખ શાંતિ જોઈએ છે, એ જ મારું ધ્યેય છે અને હું પ્રાપ્ત કરી શકું એવો સ્કોપ આ ધર્મની અંદર, આ વિજ્ઞાનની અંદર, ધર્મ એટલે આ વિજ્ઞાનની અંદર છે, એ જયારે નિર્ણય ઉપર આવે છે, એ 128મો પત્ર છે કૃપાળુદેવનો. એમાં એક વાત છે કે ગમે તે થાય, આદિ વ્યાધિ ઉપાધિ ગમે તે આવી પડે, કોઈ પણ હાલત થાય, અનકન્ડિશનલ મારે આ કામ કરવું જ છે. અમુક પરિસ્થિતિ અમુક કન્ડિશનથી કરવું છે એમ નથી, કેમ કે એનો લાભ એટલો બધો મોટો છે. નિર્વાણ પદ છે જે તીર્થંકરો જે પદ પામ્યા, એ નિર્વાણ પદની જો પ્રાપ્તિ થતી હોય તો આપણે કઈ અમે શરત મૂકીને પ્રાપ્ત કરવું છે કે નહીં, અનકન્ડિશનલ મારે તો કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવું છે. એવો જ્યારે ડિસિશન લેવાય છે ત્યાર પછી જાગૃતિ ઉત્પન્ન થાય છે. એ વાત કૃપાળદેવે 254 નંબરના પત્રમાં કરી છે અને મુમુક્ષુતા આરોહણ ક્રમ જે પુસ્તક છે એ 254 પત્ર ઉપરનું જ મારું વિવેચન છે. 2 વર્ષ પહેલા મુંબઈની અંદર પર્યુષણની અંદર 8 દિવસ સુધી એક જ પત્ર ઉપર લેક્ચર ચાલ્યા હતા અને 8 દિવસના લેક્ચરો પુસ્તક રૂપે પછી છાપ્યા છે ટેપ રેકોર્ડ ઉપરથી લખીને. એટલે અમારે ત્યાં ટીમવર્ક છે, કેટલાક ભાઈઓ બહેનો ટેપ રેકોર્ડ ઉપરથી પ્રવચનો છે એ લખે છે, પછી પુસ્તક આકારે પબ્લિશ કરીએ છીએ. સિદ્ધાંતનો ના, એટલે અભિપ્રાય સાચો નથી હોતો અનાદિત્યથી. મિથ્યા અભિપ્રાય, ખોટા અભિપ્રાયથી જ આપણે ચાલીએ છીએ અને દુઃખી થઈએ છીએ. હવે તો સાચો અભિપ્રાય આપણે કેળવવા જોઈએ અને એ મુમુક્ષુતા આરોહણ ક્રમમાં મુમુક્ષુની જુદા જુદા સ્ટેજ ઉપર એ અભિપ્રાયો બદલાય છે, ખોટા બંધ થાય છે અને સાચા અભિપ્રાયનું સ્થાન લે છે. એમ જેમ જેમ એ અભિપ્રાયો બદલાય છે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જાય છે, કેમ કે એટલે આપણી આકુલતા ઓછી થાય છે. દાખલા તરીકે આપણને ગુસ્સો આવ્યો કોઈના ઉપર ત્યારે સામા માણસનો દોષ દેખાણો આપણને, આપણને નુકસાન થયું છે, દોષ આપણને સામા માણસનો દેખાણો. પણ જ્યારે આપણને ખબર પડે કે ખરેખર સામા માણસનો દોષ નથી, આપણું જ પૂર્વકર્મ છે, આપણા જ અપરાધનું કારણે એ બધું વાત બની છે અને એની અંદર એનું જ ફળ આવ્યું છે, આપણે અત્યારે રાગ દ્વેષ કરી, ખોટો દ્વેષ કરી અને આપણે નવું કર્મ બાંધીએ છીએ, તો આપણને શાંતિ રહેશે, ગુસ્સો નહીં થાય. પણ એ જાગૃતિ ક્યારે આવે, કે આપણે વ્યવસ્થિત રીતે મુમુક્ષુની ભૂમિકામાં પ્રોસીડ થયા હોય તો, નહીતર ના આવે. એ આખું પુસ્તક છે એ કેવી રીતે મુમુક્ષુની ભૂમિકા શરૂ થાય, એનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે અને કેવી રીતે આત્મજાગૃતિ વધે છે, જેમ જેમ જાગૃત દશા આવે તેમ તેમ જ્ઞાન દશાની સમીપતા આવે છે. આક્રમથી ચાલુ કરવું જોઈએ અને પોતાના દોષોનું અવલોકન કરવામાં જાગૃતિ વિશેષ આવે છે. એટલે ચાલતા દોષોનું અવલોકન થવું જોઈએ. દોષ થઈ ગયા પછી, ગુસ્સો આવ્યા પછી ખબર પડે એ તો એનું સ્મરણ થયું કહેવાય, અને ઓબ્ઝર્વેશન છે એ તાત્કાલિક હોય છે. એટલે તમારો ગુસ્સો ચાલતો હોય એ જ વખતે તમને અંદર જાગૃતિ આવે, જેવી જાગૃતિ આવશે તો તમારો જે ગુસ્સાનો પારો છે એ સીધો નીચે આવી જશે. અથવા તમે મૂંઝાઈ ગયા હોય, કોઈ પણ એવું અઘટિત ઘટના બની ગઈ હોય અને તમને એકદમ મૂંઝવણ થતી હોય, પણ જો એ વખતે તમને તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન શરૂ થાય તો તરત તમારી મૂંઝવણ છે એ સબસાઈડ થઈ જશે, બેસી જશે. એટલે ઓબ્ઝર્વેશન એ એક એવો પ્રેક્ટિકલ છે કે તમને જે વખતે ઓબ્ઝર્વેશન શરૂ થાય એ જ વખતે તમારી આકુળતા એટલે દુઃખ છે એ એકદમ એની ડિગ્રી ઘટી જાય. એટલે એનું રિઝલ્ટ છે ઇન્સ્ટન્ટ છે એકદમ. આ એક બહુ મોટો ફાયદો છે આનો. પણ એ સ્ટેજે પહોંચવું જોઈએ તો એ થઈ શકે, નહીતર પાછળથી જ ખબર પડે. ગુસ્સો આવ્યા પછી શાંતિ, શાંત થયા પછી જ ખબર પડે કે ગુસ્સો આવ્યો એ બરાબર ન થયો. એટલે વ્યવસ્થિત રીતે, યોજનાબદ્ધ રીતે, સાયન્ટિફિકલી પ્રોસીડ થવું જોઈએ આની અંદર. ગમે તેમ આગળ વધવાથી તો કોઈ ફાયદો નથી થવાનો, તો બધું બગડવાનું છે. હા, જાગૃતિ એમ છે, એમ જ છે. અને મુમુક્ષુતા નથી એટલે પ્રમાદ છે, પ્રમાદ પણ એટલે જ છે, એમ જ વાત છે. એટલે શું છે કે જો આમાં શું થાય છે, ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી પ્રોડ્યુસિસ વેલોસિટી, આ એક સાયન્સનો નિયમ છે. પાણી જેટલે ઉપરથી પડે એટલું ફોર્સ નીચે વધારે આવે, અને આ ધોધમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એનું કારણ એ છે કે બહુ ઊંચેથી પાણી પડે છે. આપણે પણ મોટા બિલ્ડિંગોની અંદર જોઈએ છે કે નીચે ફોર્સ વધારે હોય છે. એક માળનું બિલ્ડિંગ હોય તો એટલો ફોર્સ ન હોય જેટલો ફોર્સ 15મા માળેથી આવે. એમ આપણે જયારે એક ધ્યેય બાંધીએ કે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, કેમ કે આપણે પરિપૂર્ણ સુખી થવું છે. નિર્દોષતા અને સુખ એક સિક્કાની બે બાજુ છે. જો પરિપૂર્ણ સુખી થવું હોય, પૂરું સુખી થવું હોય, તો પૂરા નિર્દોષ થવું જોઈએ. અને જો પૂરા નિર્દોષ થવું હોય તો અત્યારે આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો આપણને ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટીનો ખ્યાલ આવી જાય છે કે આપણે તો હજી તળિયે બેઠા છીએ, બોટમમાં બેઠા છીએ અને આપણે ટોચ ઉપર જવાનું છે. નિર્વાણ પદ છે તો 14 ગુણસ્થાન પછી ઉપરનું 15મું માળ છે, અને આપણે મુમુક્ષુતામાં હજી કઈ ઠેકાણું નથી એવી સ્થિતિમાં બેઠા છીએ. એ ડિફરન્સ જયારે ખ્યાલમાં આવે ત્યારે આપણા પરિણામ ઉપરની જાગૃતિ વધી જાય, એટલો વોચ થઈ જાય, આપણે જાગૃત થઈ જઈએ. કેમ કે નુકસાન આપણને પરિણામમાં જ થાય છે. વિષય કષાયના જે પરિણામ થાય છે અથવા જે કંઈ અજ્ઞાનના પરિણામ થાય છે અથવા બેભાન અવસ્થામાં જે પરિણામ થાય છે એ બધું નુકસાન થાય છે. એ ચાલતા પરિણામમાં જ નુકસાન થાય છે એટલે ત્યાં જાગૃતિ આવી જશે. એટલે એ ડિસિશન લીધા પછી, એ સ્ટેજ પછી, પૂર્ણતાના લક્ષ પછી અથવા તીવ્ર મુમુક્ષુતા પ્રગટ થયા પછી જ 254 પત્રમાં પોતાના નિજ દોષોનું અવલોકન કરવું, નિજ પરિણામોનું અવલોકન કરવું, ઓબ્ઝર્વેશનનું સ્ટેજ શરૂ થાય છે. એ પહેલાં એટલી એલર્ટનેસ નથી આવતી, જાગૃતિ નથી આવતી, પાછળથી ખબર પડે એનો કોઈ અર્થ નથી. કોઈ નુકસાન થઈ ગયું ને પાછળથી ખબર પડે કે આપણે ઘરે ચોરી થઈ ગઈ કે અમારી બેગ ચાલી ગઈ તો એનો કાંઈ અર્થ નથી પાછળથી ખબર, પણ એ જ વખતે ખબર પડે તો જેમ ચોર પકડાઈ જાય એવી રીતે સીધા પરિણામ ડાઉન થઈ જાય છે. અને આ એક બહુ એટલો બધો સારો પ્રેક્ટિકલ છે, અવલોકનનો પ્રેક્ટિકલ, કે જેમ જેમ સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રેક્ટિસ વધતી જાય, એ પ્રેક્ટિકલ નોલેજ છે, આખું થિયરેટિકલ નોલેજ નથી, જેમ જેમ એની પ્રેક્ટિસ વધતી જાય તેમ તેમ તમારી જે ઇનર સાઈડ છે એ બારીક થતી જાય. હીરાના ધંધા જેવું છે, એ તમે જેમ જેમ હીરો જુઓ એમ તમારી નજર બારીક થતી જાય, જેમ હીરો જુઓ એમ નજર બારીક થતી જાય. તમે 25 વર્ષે હીરો જોતા હોય ને તમે 70 વર્ષે પ્રેક્ટિસની તમારે હીરો જોવાની નજર ઘણી ઝીણી થઈ ગઈ હોય, ઝીણામાં ઝીણી વાત તમે પકડી શકો છો. કેમ કે તમારી પ્રેક્ટિસ જોવાની વધી ગઈ છે. જેમ હીરાના ધંધામાં એ એક પ્રેક્ટિકલ નોલેજ છે કે તમે જેમ જેમ જુઓ એમ જ તમારી નજર કેળવાય. નવા માણસને જલ્દી ન પકડાય, એ તમને જે અનુભવી માણસ હોય એની અંદર ડાક બીજું ત્રીજું જે કાંઈ જીરમ બીરમ પકડવું હોય એ પકડાય. મેં થોડું માથું મારેલું છે, હીરાના ધંધામાં થોડી હજામત કરેલી, શું એટલે જીરમ કોને કહેવાય ને આ શું કહેવાય એવું થોડું થોડી ખબર પડેલી હું. તો પછી એ આની અંદર પણ એવું છે કે તમારું જેટલું સેલ્ફ ઓબ્ઝર્વેશન વધે એટલી તમારી દ્રષ્ટિ બારીક થતી જાય, નજર ઝીણી થતી જાય છે. આની અંદર તમે ઝીણામાં ઝીણા દોષ પકડાતા જાય અને જેમ જેમ એ પકડાય તેમ તેમ તમારા એ દોષ મોડા પડતા જાય, ફિક્કા પડતા જાય. એ જ વખતે ફિક્કા પડી જાય અને એની તાકાત ઘટી જાય છે. પરિણામનું બળ ક્યાં છે? પરિણામના રસમાં. સેલ્ફ ઓબ્ઝર્વેશનથી, અવલોકનથી તમારો રસ તૂટી જાય છે. જેમ કે તમે જમવા બેઠા, કોઈ ફ્રૂટ કે કોઈ મિષ્ટાન તમને ભાવે છે, કોઈ ચીજ, પણ જો તમારું અવલોકન ચાલતું હોય તો તરત જ તમારો એ સંબંધીનો જે રસ છે ને એ ફિક્કો પડશે. એટલે જે તમને ભાવવાનો પરિણામની અંદર જે દોષ થાય છે એ વખતે જે કર્મ બંધાય છે, અસાતાવિધની કર્મ બંધાય એટલે રોગ થાય, ઉત્પન્ન થાય, ભવિષ્યમાં એના ફળમાં રોગ શરીરનો આવે, એ જ વખતે એની શક્તિ તૂટી જાય. દોષ તૂટવાનું સાયન્સ શું છે? દોષ મટવાનું સાયન્સ શું છે? કે પહેલા દોષની શક્તિ તૂટે પછી દોષનો અભાવ થાય. સીધો દોષ કોઈ દિવસ કોઈનો મટતો નથી ને મટી શકે એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ પણ નથી. એનું સાયન્સ જ એ છે કે પહેલા એ મોડો પડે અથવા એની શક્તિ તૂટે અને પછી જ એનો અભાવ થાય, નાશ થાય. તો એ અભાવ થવા માટે આ ઓબ્ઝર્વેશનનો જે પ્રેક્ટિકલ પ્રયોગ છે એ પૂર્ણ નિર્દોષતાનું ધ્યેય બાંધ્યા પછી આ ઓબ્ઝર્વેશનની સ્ટેજ આવે છે. નેચરલી સ્ટેજ આવે છે અને તમે દરેક વખતે ખાતા પીતા હાલતા ચાલતા ગમે ત્યારે તમારા પરિણામ ચાલતા હોય, તમારું જ્ઞાન અંદર જાગૃત થઈને એને ઓબ્ઝર્વ કર્યા કરતું હોય અને જે જ્ઞાનની જાગૃતિ છે તમારી એ તમારા દોષને મોડા પાડતું જાય. અવલોકન, ચાલતા પરિણામોનું અવલોકન, ચાલી ગયા પછીના પરિણામોની તો સ્મૃતિ થાય છે, એને સ્મરણ કહે છે. સ્મરણ નથી કરવું, અવલોકન કરવું છે. એટલે ચાલતા જ પરિણામોનું અવલોકન કરવું છે. કોઈ માણસ આમાં છે ને, આ આપણે ખિસ્સા કાતરું લોકો નથી હોતા, ખીચામાંથી પાકીટ ઉપાડી લઈએ છે. એ ગમે એવો પહેલવાન જેવો માણસ હોય, પણ એ જેવો ખીચામાં હાથ નાખે ને જો તમે એનું કાંડું પકડ્યું હોય ને, એટલે ભાગવા જ માંડે, કોઈ દિવસ ઉભો નહીં રહે. કેમ? એને બીક છે, છાનું માનું એને કામ કરવું છે. એમ દોષ છે ને, એ ખિસ્સા કાતરું જેવો છે. તમને ખબર ન પડે એવી રીતે નુકસાન કરે છે તમને. દોષનું નુકસાન થાય છે ત્યારે ખબર નથી હોતી માણસને કે મને કેટલું મને નુકસાન કરું છું. દાખલા તરીકે આપણે આપણા કુટુંબના સભ્યોને આપણે વાત લીધી હતી કે પોતાપણું કરીએ છીએ કે ભાઈ આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારો પતિ, મારી પત્ની, મા બાપ, ભાઈઓ બહેનો, જે કાંઈ. હવે ખરેખર તો બધા આત્માઓ છે સંસારના. અમુક કાળ પહેલા આપણે એને ઓળખતા નહોતા, ક્યાં હતા ખબર પણ નથી, ને અમુક કાળ પછી ક્યાં જશે એનું એડ્રેસ પણ મળવાનું નથી કોઈનો. એક સર્ટન પીરિયડ માટે આપણો સંયોગ વિયોગ થાય, સંયોગ થાય છે અને પછી વિયોગ થાય છે, અને સંયોગ સાથે વિયોગ નિશ્ચિત હોય છે કે આ ટાઈમે એનો વિયોગ થઈ જવાનો છે. આપણે વળગી પડીએ છીએ કે આ મારા ફલાણા. હવે એટલું બધું નોર્મલ થઈ ગયું છે કે દરેક કુટુંબમાં દરેક માણસ પોતાના કુટુંબમાં પોતાપણું કરે છે. કૃપાળુદેવ 537 નંબરના પત્રમાં શું લખે છે ખબર છે? કે નરક નિગોદ ગતિનું કારણ જ આ છે. તમે કહો તો વાંચી સંભળાવો, અને યાદ હોય તો તમને ખ્યાલ હશે કે કેવા શબ્દોમાં એમણે લખ્યું છે, કેટલા ઇફેક્ટિવ વર્ડ્સ છે એમને. શું જેમ સ્વપ્નમાં ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. સ્વપ્ન એવું આવે કે હું મરી ગયો, હવે મને આમ લઈ જાય છે, મને આમ બાળશે, મને આમ કરશે, હવે કઈ કોઈ દિવસ બની શકે? જીવ તો માણસ બધું જોઈ શકે, મરી ગયેલો માણસ પોતાની મરદાની દશા ક્યાંથી જોવાનો? તો સ્વપ્નમાં બધું દેખાય. જેમ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્ન યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યોને વિશે સ્વપણે માને છે, પોતાપણું માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરક આદિ ગતિનો હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે, જન્મનું કારણ પણ તે છે, મરણનું કારણ પણ તે છે, અને તે જ શરીર અને શરીરમાં વિકાર એટલે રોગ થવાનું કારણ પણ તે જ છે. તે જ પુત્ર પિતા, તે જ શત્રુ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. એટલે કોઈને વિશે પુત્રપણું પિતાપણું માનીને આ જીવે પોતાનું નુકસાન કરવામાં બાકી નથી રાખ્યું. આપણે કેટલું નોર્મલી કરીએ છીએ કે મારા દીકરાને હું વાલો ન કરું તો કોઈ બીજાના દીકરાને વાલો ગણું, કેવી રીતે કરું? પણ એ એક અજ્ઞાન દશામાં આપણે આ પોતાને કેટલું નુકસાન કરીએ છીએ એ ખબર નથી. તમને કોઈ એમ કે 10 ઉપવાસ કરી નાખો તો તમે કરી શકશો, પણ તમે એમ કોઈ દીકરામાં મારાપણું નહીં કરો ને એની મીઠાશ નહીં લ્યો તો પરસેવો ઉતરી જશે, એ પુરુષાર્થ નહીં કરી શકો તમે. એવી વાત છે. 10 દિવસ ખોરાક છોડવો સહેલો છે, 1 સેકન્ડ પણ પોતાનું માનેલી ચીજમાં પોતાપણાનો અધિકાર ઉઠાવી લેવો એ બહુ અઘરી વાત છે. ત્યારે આ તો વિજ્ઞાન છે, સાયન્સ છે. તમે જીવ છો, એ જીવ છે, એ સ્વતંત્ર જીવ છે. એને જન્મ થયા પહેલા તમે ઓળખતા નહોતા. આજે તમે વળગી પડ્યા કે બસ મારી ચીજ છે, એટલે કઈ તમારી ચીજ થઈ જાય થોડી, એ તો ગળે પડવાની વાત થઈ ગઈ. અને કુદરત એ વાત ચલાવતી નથી. તમે ગમે એટલું મારાપણું કરો, કુદરત એ વાત ચલાવતી નથી. એનો ટાઈમ પૂરો થાય એટલે તમારે ડિપાર્ટ થવાનું છે, એ ફિક્સ છે. પણ એ વખતે તમને રિએક્શન આવવાનું મોટું. તમે પોતાપણું માલિકી હક કરી નાખ્યો છે. તમારો મિસકોન્સેપ્ટ છે, એ મિસકોન્સેપ્ટ જો તમે બદલતા નથી સાચું જ્ઞાન કરીને, પદાર્થ વિજ્ઞાનનું, અને તો તમને રિએક્શન એટલું મોટું આવશે કે સીધી ફેઇન્ટ આવશે, બેભાન થઈ જાય. એટલું બધું રિએક્શન આવશે, હે મારું ચાલ્યું ગયું, મારા ફલાણા ચાલ્યા ગયા, ખરાશ. એટલે દુઃખી થવાનું કારણ શું છે, સુખી થવાનું કારણ શું છે, એનું વિજ્ઞાન જ્યાં સુધી ન સમજાય અને એનો ન્યાય ન સમજાય ત્યાં સુધી માણસ નિર્દોષ થઈ શકે નહીં અને સુખી થઈ શકે નહીં. નિર્દોષતા અને સુખ એક સિક્કાની બે બાજુ છે. દોષ તો નથી આવ્યો, રાગ હતો એટલે આવ્યો છે ને. રાગ અમથો નહોતો, તને મારા પણ હતું માટે રાગ હતો, ને રાગ હતો માટે ક્રોધ થયો છે, દ્વેષ થયો છે. એમને એમ દિવસ નથી થયો. હવે દ્વેષ તને સમજાય છે કે મેં ગુસ્સો કરી લીધો, પણ શું કરવા કર્યો એમ, એનું મૂળિયું ક્યાં છે? જે ક્રોધ આવ્યો, જે દ્વેષ, એનું મૂળિયું ક્યાં છે? કે મારા પણામાં છે. ત્યારે એ ભયંકર છે, દ્વેષ ક્રોધ આવ્યો એ ભયંકર નથી. મારા પણ અંદરમાં હતું એ ભયંકર છે, પરિભ્રમણ નું તો એ કારણ છે. આ ચેતવા જેવો વિષય છે. એ 510માં એ લીધું છે મેં કે આ તરત ચેતવા જેવો વિષય છે. કેવો? શીઘ્ર ચેતવા જેવો વિષય છે. આમાં તમે હળવે હળવે હું કરીશ એમ નહીં કરતા, એકદમ ચેતી જવા જેવો વિષય છે. એમ એમણે એ વિષય ઉપર એટલા માટે વજન આપ્યું છે કે ખબર જ પડતી નથી એમાં કે હું શું, મારું દર્શનનો કે પ્રતિબંધને કારણે તીવ્ર થઈ જશે એ જીવને ખબર પડતી નથી. કેમ કે બધાનું સર્વસામાન્ય એ પ્રકારે વર્તન જોવામાં આવે છે, અને જ્યાં સામાન્ય બધાનું જેમ હોય ત્યાં પછી પોતે કઈ મોટો અપરાધ કરે છે એવું લાગે નહીં. આધાર બુદ્ધિ પણ ત્યાંથી ઉત્પન્ન થાય છે, અને એને લઈને પછી રાગ દ્વેષ મોહના પરિણામો મર્યાદિત અને અમર્યાદિત બધા જ થવામાં લાગે છે. અને એના ફળમાં 84 લાખ યોનિમાં જીવ જન્મ મરણ કરીને ભટકે છે. મનુષ્ય ભૂલ તો 5-25 વર્ષ છે, પછી અંધારું છે. બહુ મોટું, બહુ મોટી ખીણ છે. એ ખીણની અંદર, દુઃખની ખીણમાં જીવ ધકેલાઈ જાય છે. હા, દોષોની પરંપરા ચાલે છે. એટલે અત્યારે ભલે આપણે બીજું કાંઈ ન કરી શકીએ, તો સાચી સમજણ કરીને આપણા મિસકોન્સેપ્ટને જો બદલી શકીએ, સાચા અભિપ્રાયને કેળવી શકીએ, તો બહુ મોટું કામ છે. પાયાનું કામ આ છે, જેનો આ કોન્ક્રીટ પાયો છે મોક્ષ થવા માટેનો. અને આ પાયો જો એક વખત બદલાઈ જાય તો આગળનું કામ બહુ સહેલું છે. અને નહીંતર આ કરી કરીને માણસ ગમે તે ક્રિયા કરીને, એમ કે 6-6 મહિના ઉપવાસ કરીને સુકાઈ જાય ને, તો પણ ધર્મનો પત્તો લાગે એવું નથી. એના માટે કૃપાળદેવે કાવ્ય લખ્યું કે એમ સંયમ નિયમ આપ કયો પુનિ ત્યાગ બિરાગ થાગ લ્યો, હો સાધન બાર અનંત કયો તથપી કછો હાથ હજુ ન પડ્યો. એને એટલા માટે લખ્યું. એટલે કામની જે પદ્ધતિ છે એમણે 254 પત્રમાં મુમુક્ષુની ભૂમિકાની વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ શું છે, યોજનાબદ્ધ સિસ્ટમેટિકલી એમણે 254 પત્ર એના માટે લખ્યો છે. આખા ગ્રંથની અંદર એ પત્રનું ઘણું મહત્વ છે. એટલા માટે એ પુસ્તક ઉપરનું આપણે મુમુક્ષુતા આરોહણ ક્રમ વિસ્તારથી લીધું છે. ગમવાથી સંતોષ તો આવશે જ, ગમવાથી સંતોષ તો આવશે જ. એટલે આમાં શું છે, જે અવલોકન છે ને, અવલોકન ની અંદર જાતિ પર ખાય છે. જેમ છે હીરો છે એ સફેદ છે, પણ હીરામાં જીરમ પણ હોય છે અને ટ્રાન્સપેરન્સી પણ હોય છે. તો કિંમત ટ્રાન્સપેરન્સીની છે, જીરમની નથી. જીરમ તો દોષ છે એનો, ભલે એ સફેદાઈ છે, ડાઘ નથી એ. પણ એ જેમ આઈસ હોય છે એ ટ્રાન્સપેરન્ટ પણ હોય છે અને ધૂંધળો પણ હોય છે, એમ ત્યાં ધૂંધળાપણું છે, એની ચોખ્ખાઈ નથી. એમ જે શુભ ભાવ છે, જેમ અશુભ ભાવ એક વિકાર છે, એમ શુભ ભાવ પણ એક વિકાર છે. અને વિતરાગ ભાવ છે એ નિર્વિકાર છે. એટલે ધર્મ છે એ વિતરાગ ભાવ છે. ત્યારે એ ધર્મ જેને નથી સમજાણો એ શુભ ભાવને ધર્મ માને છે અને ત્યાં ભૂલ કરે છે. એટલે એમાં દર્શનમો કેળવાય છે, એમ વાત છે. એ દર્શનમો ઉપર આખો એક આર્ટિકલ પ્રયોજન સિદ્ધિ નામનો મેં લખ્યો છે. હા, નાની પુસ્તિકા. પ્રયોજન સિદ્ધિ આપણે કાલ નથી આપી, કેમ કોઈને થોડીક જ લાવ્યા હતા ને લાવવાના. હા, કે મુમુક્ષુ જે છે અથવા ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિ કરતો જીવ ભૂલથી દર્શન મોહને કેવી રીતે બાંધે છે અને એ દર્શન મોહ ન બંધાય એનું સોલ્યુશન શું છે, એ પોઈન્ટ વાઇઝ મેં લગભગ 70 પોઈન્ટ એના આની અંદર એક આર્ટિકલમાં લખ્યા છે. વિચારીને દર્શન મોહ ઉપરનો જ આખો આર્ટિકલ છે. આ પ્રયોજન સિદ્ધિ છે એક આર્ટિકલ ઉપરનું જ એક પુસ્તક છે નાનું. મોક્ષાર્થી છે એ ધ્યેયલક્ષી શબ્દ છે. જે મોક્ષાર્થી હોય તે જ આત્માર્થી હોય. અર્થ એટલે પ્રયોજન. અર્થનો અર્થ શું છે, વિદ્યાર્થી એટલે વિદ્યા મેળવવાનું જેને પ્રયોજન છે તે. ધનાર્થી એટલે ધન મેળવવાનું પ્રયોજન છે તે. એ મોક્ષાર્થી એટલે જેને સંપૂર્ણ નિર્દોષ થઈને સંપૂર્ણ સુખી થવું છે એવું જેનું ધ્યેય છે એ મોક્ષાર્થી છે. અને જે મોક્ષાર્થી હોય તે જ આત્મશુદ્ધિના પ્રયોજનને એક્ઝિક્યુટ કરતો હોવાથી એને આત્માર્થી આપણે કહી શકીએ, નહીતર આત્માર્થી નથી. એમ હા, જિજ્ઞાસુમાં એવા એવા અર્થમાં જિજ્ઞાસુ કહેવાય છે કે જેને આવું થવાની ભાવના છે એને જિજ્ઞાસા કહેવાય છે. જિજ્ઞાસા એ એવી સેન્સમાં છે, ભાવનાને સેન્સમાં છે. એટલે પ્રાપ્તિ જેને આત્માના શુદ્ધિની ભાવના છે, આત્માની પ્રાપ્તિની ભાવના છે એને જિજ્ઞાસુ કહીએ.
એટલે જિજ્ઞાસુ પહેલા થાય પછી આત્માથી
એમાં તો કર્મનો સવાલ નથી ઉભો થતો. આત્માર્થીને પણ જિજ્ઞાસુ કહી શકાય, જિજ્ઞાસુને પણ આત્માર્થી કહી શકાય. આમ તો લગભગ ઇક્વિવેલન્ટ અર્થમાં વપરાય છે, એક અર્થમાં પણ વપરાય છે. મુમુક્ષુ મોક્ષાર્થીને કહી શકાય, જેને મોક્ષનું જ પ્રયોજન છે, માત્ર મોક્ષ અભિલાષ. એમાં શું છે કે જે માત્ર મોક્ષ અભિલાષમાં શું છે કે એક મોક્ષને વિશે જ યત્ન કરવો, માત્ર મોક્ષને વિશે જ યત્ન કરવો, એવું જે 254 પત્રમાં લીધું છે. એટલે શું કે દરેક કામની અંદર પ્રાયોરિટી હોય છે. આપણે કોઈ બી કામ કરીએ છીએ, આપણી પાસે ઘણા કામ હોય છે, પણ આપણે પ્રાયોરિટી વાઇઝ એને હાથમાં લઈએ છીએ કે ભાઈ અત્યારે શું કરવું, અત્યારે કોને પ્રાયોરિટી આપવી. એમ આપણા સંસારિક ફરજો, સંસારિક જવાબદારીઓ, એમાં આપણે આપણો જન્મ થયો છે ને એની વચ્ચે આપણે ઘેરાયેલા છીએ. એટલે એક કામ એ છે આપણા હાથમાં. બીજું, આપણે આપણું આત્મકલ્યાણ પણ કરવું છે. હવે જે સંસારિક જવાબદારીઓ છે એ આપણી લિમિટેડ પીરિયડની છે, 150 વર્ષનું આયુષ્ય ત્યાં સુધી જ કરવાના છે. પછી શું, તો એટલું જ જે કામ લે છે એ શોર્ટ સાઇટેડ છે. અને ત્યાર પછી આપણા જે ઇન્ફાઇનાઇટ અનંતકાળ સુધી આપણો આત્મા રહેવાનો છે ને જન્મ મરણ કરવાનો છે, એના દુઃખોથી બચવા માટે દીર્ઘ દ્રષ્ટિથી, લોંગ સાઇટથી આપણે જો વિચારતા હોઈએ તો આપણે ચેન્જ ઓફ પ્રાયોરિટીમાં આવી જઈએ. નહીંતર શું થાય કે સંસારિક કાર્યોની મુખ્યતામાં ધર્મ ગૌણ થાય છે અથવા આત્મકલ્યાણ ગૌણ થાય છે. આત્મકલ્યાણને પ્રાયોરિટી આપીએ ત્યારે આપણે સાથે સાથે સંસારિક કાર્યો કરીએ પણ એની એની પ્રાયોરિટી ન હોય, નહીં એની મુખ્યતા ન હોય, ગૌણપણે ચાલે. એમ કોઈ કૃપાળુ દેવ છે, એ વેપાર ધંધો પણ કરતા હતા અને કુટુંબ પરિવારમાં પણ હતા, એમને પણ પત્નીને દીકરા દીકરીઓ હતા અને ઝવેરાતનો મુંબઈની બજારમાં ધંધો કરતા હતા. અને એ વખતના જમાનામાં એ પેરિસમાં મોતી વેચવા એમના ભાગીદાર આવેલા, એટલે ઓવરસીઝનો બિઝનેસ પણ એ જમાનામાં કરતા હતા. જે દિવસે કોમ્યુનિકેશનના આટલા સાધનો નહોતા, છતાં એ કરતા હતા, પણ એ ગૌણ હતું એમને, આત્મકલ્યાણ મુખ્ય હતું. એટલે પ્રાયોરિટી ઉપર બહુ આધાર છે. કાર્યની સફળતાનો આખો આધાર મુખ્યતા ગૌણતા ઉપર જ છે, આખો આધાર એના ઉપર છે. એટલે જ્યારે આ વિષય સમજાય છે ત્યારે એનું ઇવેલ્યુએશન ઊભું થાય છે, નહીતર ડિવેલ્યુએશન થાય છે. અત્યારે શું છે કે આપણને સંસારિક કાર્યો એટલા બધા મુખ્ય છે કે ભાઈ આપણે છોકરાઓને એજ્યુકેશન આપવું જોઈએ, આપણે પણ બિઝનેસની અંદર આટલું એટેન્શન ધ્યાન હોવું જોઈએ, આપણે શરીરનું આટલું ધ્યાન રાખવું જોઈએ, તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, કુટુંબના સભ્યોનું ધ્યાન રાખવું જોઈએ, એ બધું જે છે એમાં આપણે ધંધા જે ધર્મ છે એ ગૌણપણે કરીએ છીએ. ભાઈ આપણો સ્કોપ હોય એટલું કરીએ, પછી જે ટાઈમ રહીએ અથવા રહીએ કે ન રહીએ જેટલો રહીએ એમાં આપણે કરીએ છીએ. એટલે એ ક્યારે એમાં ડિવેલ્યુએશન થાય છે. એનું ચેન્જ ઓફ પ્રાયોરિટી સમજણપૂર્વક આવવી જોઈએ કે આની કિંમત કેટલી, આનો લાભ કેટલો, નહીં તો નુકસાન કેટલું. આ બધી વાત લાભ નુકસાન જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી એની પ્રાયોરિટી ચેન્જ ન થાય. એટલે લાભ નુકસાન ઉપર આખો આધાર છે. એ સમજણપૂર્વક આવે અને એ સમજણ સત્સંગ વિના આવે નહીં કોઈ દિવસ. એટલા માટે સત્સંગનો ઉપદેશ આપે છે જ્ઞાનીઓ.
ગુરુ આજ્ઞા થી પાલન કરીને નિર્મળતા તરફ પ્રયાણ કરવાની કોશિશ કરીએ કે આપણને સમજાતું નથી કઈ રીતે કરવું, પણ જેમ આજ્ઞા મળે એમ પાલન કરી અને નિર્મળતા આવશે એમ સમજાશે.
સરસ તમારો પ્રશ્ન છે. આ પ્રશ્ન લગભગ બધાને મૂંઝવે છે. કેમ કે જે આત્માનુભવ છે, જેને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે, સમ્યક દર્શન કહેવામાં આવે છે, એ અતિન્દ્રિય જ્ઞાનની દશામાં ઉત્પન્ન થાય છે. અને આપણા બધાની પાસે સમજણ માટે ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન નથી. આ એક કોન્સેપ્ટ છે આપણો, પણ એ કોન્સેપ્ટ આપણે બહુ ઊંડા વિચારથી સ્વીકારેલો નથી. જ્ઞાન છે એના બે રૂપ છે. હવે વાત થોડી સૂક્ષ્મ વિષય છે સમજવા માટે. જ્ઞાન છે એના બે રૂપ છે, એક જ્ઞેયાકાર અને એક જ્ઞાનાકાર. એનું દ્રષ્ટાંત આપીશ તો તમને સમજાશે. આ શબ્દો જ્ઞાન છે અરીસા જેવું છે. જેમ અરીસાની અંદર સામે જે પદાર્થો આવે એના પ્રતિબિંબ પડે છે, એમ આપણું જ્ઞાન પણ એક દર્પણ જેવું છે, અરીસા જેવું છે. એની સામે જે જે પદાર્થો આવે છે એના પ્રતિબિંબ પડે છે. અરીસામાં માત્ર આકાર આવે છે, જ્યારે આની અંદર તો આ જ્ઞાન તો ચૈતન્ય અરીસો હોવાથી શબ્દનું પણ જ્ઞાન થાય, ગંધનું પણ જ્ઞાન થાય, સ્વાદનું પણ જ્ઞાન થાય. માત્ર આકૃતિ આવે એવું કઈ નહીં, પાંચે ઇન્દ્રિયના વિષયોનું પ્રતિબિંબ પડે છે એની અંદર. તો એ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય છે. કેવું? જ્ઞેયના આકારે ઉત્પન્ન થયેલું જ્ઞાન તે જ્ઞેયાકાર. હવે એ અરીસામાં કાંઈ પણ પ્રતિબિંબ ન હોય ત્યારે એ જ્ઞાનાકાર જ્ઞાન જેવું છે. તો જ્ઞાનના બે રૂપ છે. આપણા શાસ્ત્રોમાં એના સૂત્રો છે આખા, કે જ્ઞાન બે રૂપે છે, જ્ઞેયાકાર જ્ઞાનાકારશ્ચ. જ્ઞેયાકારે પણ છે અને જ્ઞાનાકારે પણ છે. જો જ્ઞાનાકારે જ્ઞાન ન હોય તો જ્ઞેયાકાર ઉત્પન્ન જ ન થાય. જો અરીસાની અંદર ક્લીન સપાટી ન હોય તો એની અંદર પ્રતિબિંબ પડે કેવી રીતે? પથ્થરમાં પડે છે કે સ્લેટમાં પડે છે કે અરીસામાં જ કેમ પડે છે? માટે એની એક એવી અવસ્થા છે કે પ્રતિબિંબ વિનાની એક અવસ્થા છે, જેની અંદર પ્રતિબિંબ પડે છે, ઇક્વિવેલન્ટ ટુ ટીવીનું સ્ક્રીન. ટીવીના સ્ક્રીનની અંદર અત્યારે કાંઈ નથી, જો હું તમે અહીંયા રિમોટથી દાવો એટલે ત્યાં પિક્ચર શરૂ થાય. તો ત્યાં ટીવીની બે પડદાની બે અવસ્થા છે, એક આકૃતિવાળી અને એક આકૃતિ વગરની. જો આકૃતિ વગરની અવસ્થા ન હોય તો આકૃતિવાળી અવસ્થા આવે જ નહીં, આવે જ નહીં એની અંદર. હવે જે આકૃતિવાળી અવસ્થા છે એ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, જ્યારે બીજી અવસ્થા કોન્સ્ટન્ટ રહે છે. એમ આપણા જ્ઞાનની પણ બે બે પાસા છે, એના બે અવસ્થા નથી પણ બે પાસા છે, બે રૂપ છે. શું? એક જ્ઞાનાકાર છે અને એક જ્ઞેયાકાર છે. એ જ્ઞાનાકારમાં જ્ઞેયાકાર ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાનાકાર અવસ્થા જ્ઞેયાકાર અવસ્થામાં આપણે એટલા ઇન્વોલ્વ થયેલા છીએ, એટલા પકડાયેલા છીએ કે જેને લઈને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયોની સાથે એટલા બધા એટેચ થઈ જઈએ છીએ. આપણે આપણું એટેચમેન્ટ એટલું બધું છે કે દરેક પદાર્થ સામે જાણવા મળે છે, અમે સારું નરસું સારું નરસું સારું નરસું કર્યા જ કરીએ છીએ, રાગદ્વેષ કર્યા જ કરીએ, જાણતા હોય જ રાગદ્વેષ કરીએ છીએ, જાણતા હોય જ રાગદ્વેષ કરીએ છીએ. આ એક આપણી એટલી બધી ફાસ્ટ મુવમેન્ટ ચાલે છે કે જેને લઈને આપણી જ્ઞાનાકાર અવસ્થાનું આપણને બેભાનપણું છે. પણ જો જ્ઞાનાકાર અવસ્થા હોય જ નહીં તો જ્ઞેયાકાર અવસ્થા થાય જ નહીં. પડદો જ ન હોય તો પિક્ચર આવે કેવી રીતે સ્ક્રીનમાં? એવી રીતે જ્ઞાનનો એક પડદો છે જેના ઉપર કોઈ આકૃતિ નથી, એમાં આકૃતિ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એક નિરાકૃત અવસ્થા છે અને એક આકૃતિવાળી અવસ્થા છે. હવે જેટલી આકૃતિવાળી અવસ્થા છે તે ઇન્દ્રિય જ્ઞાનવાળી છે. જે જ્ઞાનાકાર અવસ્થા છે એને ઇન્દ્રિય જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, કેમ કે ત્યાં તો જ્ઞેયની પહોંચ જ નથી, ત્યાં તો જ્ઞેયની આકૃતિ જ નથી. એવી પણ એક અવસ્થા છે. એ અવસ્થા અવલોકનના ઓબ્ઝર્વેશનના સ્ટેજમાં સમજાય છે. જેમ કોઈ ઝવેરી હીરાને જુએ છે ત્યારે જેમ જેમ એની માઇન્યોટ ઓબ્ઝર્વેશન બારીક નજર થતી જાય તો એ બારીકમાં બારીક એની એબને પકડી લે. એબ કે છે ને એને, એની એબ ઝીણામાં ઝીણી એબ હોય તો કોણ પકડે, જેની નજર ઝીણી હોય એ પકડે. અને એટલે એને જોવાની પ્રેક્ટિસ હોય છે ત્યારે એ પકડે છે. એમ અહીંયા તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રેક્ટિસ જેટલી જેટલી વધતી જાય એટલું તમને, પહેલાં તમને તમારા મોટા સ્થૂળ દોષો દેખાશે, પછી તમને ઝીણા ઝીણા સૂક્ષ્મ દોષો છે એ પણ તમને દેખાવા લાગશે, જે પહેલાં તમને દેખાતા જ નહોતા. પછી એ દોષના કારણરૂપ તમારા અભિપ્રાયો, એની પાછળનું બેકગ્રાઉન્ડ શું છે એ પણ પકડાતું જશે. આ તો બધી નાસ્તિથી કે જે જ્ઞાનમાં જ્ઞેયો છે, આ દોષ છે તો બધા જ્ઞાનમાં જ્ઞેયો છે. પછી જેમ જેમ તમારું ઓબ્ઝર્વેશન માઇન્યોટ થશે, પ્રેક્ટિસ જેમ જેમ ચાલશે, આ પ્રેક્ટિકલ નોલેજનો જ વિષય છે, આ શાસ્ત્ર વાંચવાનો વિષય નથી. હવે જેમ જેમ તમારી પ્રેક્ટિસ થશે એમ તમે તમારું જ્ઞાન તમારા જ્ઞાનને અવલોકનમાં લેશે, અને જ્યારે જ્ઞાન પોતાને અવલોકનમાં લેશે ત્યારે તમારી જ્ઞાનાકાર અવસ્થાનું તમને પહેલું વહેલું ખ્યાલ આવશે. એ જ્ઞાનાકાર અવસ્થા છે, એની અંદર જ્ઞાન વેદન છે. જ્ઞાનને પોતાનું વેદન છે, તે સ્વસંવેદન છે, અને એ જ આત્માનો સ્વભાવ છે, એ આત્માનું સ્વરૂપ છે. એને જ્ઞાન સામાન્ય કહે છે સમયસરની 15મી ગાથામાં. અને એ જ્ઞાન સામાન્ય એ સ્વરૂપે, અનુભૂતિ સ્વરૂપે જ આત્માનું સ્વરૂપ છે, એ જ પરમાત્મ સ્વરૂપ છે, એ જ સિદ્ધપદ છે, અને એ જ આત્મજ્ઞાનનો વિષય છે. એટલે તમારું ઓબ્ઝર્વેશન જ્યારે માઇનોર થશે ત્યારે તમે ત્યાં સુધી આવશો ત્યારે તમને પદાર્થ નિર્ણય જે 254 પત્રમાં કહ્યો છે એ પહેલો વહેલો સ્વરૂપનો નિર્ણય થશે. એ પહેલાં તમને સત્પુરુષનો નિર્ણય વચ્ચે થશે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે જ્ઞાનીને ઓળખી શકશો તમે કે અજ્ઞાની છે કે અજ્ઞાની છે. શાસ્ત્ર વાંચીને શાસ્ત્રની વાત કરે એટલા બધા જ્ઞાની નથી હોતા. એમ હીરાનો વેપાર કરે એટલા બધા ઝવેરી હોતા નથી, સોનાનો વેપાર કરે એટલા બધાને સોનાની પરખ હોતી નથી. મારા એક સગા એટલે મારે બનેવી છે હતા, એ ત્યાં નાણાવટી બજારમાં ભાવનગરની અંદર એમની દુકાન છે સોના ચાંદીને. એ કે આપણે ભાવનગરની બજારમાં 125-150 સોના ચાંદીની દુકાનો છે, એની અંદર સોનું પરખવા વાળા અમે 2-4 જણા છીએ. કેટલા? કસોટી ઉપર લીંટો મારીને નક્કી કરીએ કે આ સોનું કેટલા વલ્લું છે એ અમે 2-4 જણા સમજીએ છીએ. બાકી 125-150 માણસોમાંથી અને એમાં ગ્રુપ હોય તો 200-400 દુકાન ચલાવનારા માણસોમાંથી, કેમ કે એક દુકાનમાં તો 2-4 જણા દુકાન ચલાવતા હોય, સોનાની પરખ બધાને નથી હોતી. એમ હીરાની પરખ પૂરેપૂરી બધાને નથી હોતી. 70મા વર્ષે પણ હજી ઝવેરી શીખતો હોય છે કે આમાં હીરાની અંદર શું હોય ને શું ન હોય. એવો એક ઊંડો સૂક્ષ્મ વિષય છે, એ એવો જ આ એક સૂક્ષ્મ વિષય છે કે જે અવલોકનથી જ નજર બારીક થતી જાય છે, સૂક્ષ્મ થતી જાય છે. અને આત્માનો જે સ્વભાવ છે એ જ્ઞાનાકાર સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવે આત્મા છે, અને અવલોકનથી સમજાય છે. અને અવલોકનના સ્ટેજમાં પદાર્થ નિર્ણય આવે છે, વચ્ચે એ પહેલા સત્પુરુષનો નિર્ણય થાય છે. એટલે સત્પુરુષના નિર્ણયને 751માં પહેલું સંકેત કીધું છે, પદાર્થ નિર્ણયને બીજું સંકેત કીધું છે, અને નિર્વિકલ્પ અતિન્દ્રિય સ્વાનુભવને પરમાર્થ સમ્યક દર્શન નામ આપ્યું છે. અને એ પરમાર્થ સમ્યક દર્શન છે એ મોક્ષ પદનું, નિર્વાણ પદનું રિઝર્વેશન છે. દીપકભાઈ, રિઝર્વેશન અહીંયા થઈ શકે છે, મોક્ષ ભલે ન મળે, રિઝર્વેશન અહીંયા થઈ શકે છે. અને પછી દોડાદોડી કરવાની જરૂર નથી, જગ્યા આપણી ફિક્સ થયેલી છે ત્યાં. क्या सीधा ले मैं કોમન ફેક્ટર જેને કહીએ આપણે એ ચાલુ રહીએ છે. કોમન ફેક્ટર તો આપણે ગણિતમાં સમજી શકીએ છીએ, 3, 6, 9, 12, 15, 18 21, 24, 27, 30 સુધીમાં 3 છે એ કોમન ફેક્ટર છે. બરાબર છે, આપણે ગણિતમાં શીખીએ છીએ ને કોમન ફેક્ટર. એવી જ રીતે અનેક જ્ઞાના આકારોમાં જાણવું એ કોમન ફેક્ટર ચાલુ રહે છે. હવે એ વિષય તમે અત્યારે બૌદ્ધિક સ્તરે સમજવા માંગો છો, એના બદલે તમે અવલોકનના સ્તરે પ્રેક્ટિકલ સાઈડથી સમજવા માંગો ત્યારે બરાબર સમજાય. અત્યારે તમને એનો સહેજ આઈડિયા આવે, પણ તમારે પ્રેક્ટિસમાં જવું પડે, અને પ્રેક્ટિસમાં તમે જાઓ મોક્ષાર્થી થયા પછી, મોક્ષનું ધ્યેય બાંધ્યા પછી, માત્ર મોક્ષ અભિલાષ હોય પછી જો તમે એની પ્રેક્ટિસમાં આવો તો તમને તમારું જ્ઞાનાકાર જ્ઞાન પકડાય, અને એ જ્ઞાનાકાર જ્ઞાન સ્વસંવેદનાત્મક હોવાથી, એટલે કે જ્ઞાનને જ્ઞાનનું વેદન હોવાને લીધે તમને તમારો આત્મ સ્વભાવ જે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે એનો પ્રથમ પહેલામાં પહેલો નિશ્ચય થાય. નિશ્ચય થાય એટલે એનો ભાસ આવે, એને પ્રતિભાસ કહે છે, અથવા સ્વરૂપનો અવભાસન કહે છે. અને કૃપાળુ દેવે 220 પાછળ જે ઉપદેશ છાયા અને બીજું શું છે પાછળ જે એપેન્ડિક્સ છે ને, હા આત્મનોંધ નથી, આત્મનોંધ ઉપદેશ છે વ્યાખ્યાનસાર 1-220 નંબરનો એમનો વચનામૃત છે. એમાં એમને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે કે તમારું સેલ્ફ એક્ઝિસ્ટન્સ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ કેવા સ્વરૂપે છે એ પહેલો વહેલો નિશ્ચય ભાવભાષણના કાળમાં, પદાર્થ નિર્ણયના કાળમાં એ અવલોકન કરતા કરતા આવે છે. એને ભાવભાષણ કહે છે, સ્વરૂપનું ભાવભાષણ કહે છે, એને સ્વરૂપનો નિશ્ચય કહે છે, પદાર્થ નિર્ણય કહે છે, એને અસ્તિત્વ ગ્રહણ કહે છે. અને અસ્તિત્વ ગ્રહણમાં કૃપાળુ દેવ શું લખે છે, આપણી પાસે ગ્રંથ હાજર છે, કે એક વખત અસ્તિત્વ ગ્રહણ થયા પછી તે જીવ સમ્યક દર્શન પામે પામેને પામે જ, કેમ કે એ પ્રી સ્ટેજ ઓફ ધ સમ્યક દર્શન છે. વાહ, ભાવભાષણ છે એ પ્રી સ્ટેજ છે સમ્યક દર્શનનું, એટલે પામે પામેને પામે જ. અરે એટલું જ નહીં, એમાં એટલી મોટી તાકાત છે ભાવભાષણમાં કે સમ્યક દર્શન પામ્યા પછી કદાચ ચ્યુત થઈ જાય અને મિથ્યા દર્શનમાં આવી જાય, અજ્ઞાની દશા થઈ જાય એની જ્ઞાન દશામાંથી, તો પણ ફરીને એ સમ્યક દર્શન પામશે એ ભાવભાષણના કારણે પામશે એવું એ લખે છે. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી, વ્યાખ્યાનુસાર 1-220 નંબરનો વચનામૃત છે એમનો. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી, અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ મોક્ષ જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એનો મોક્ષ ડિસાઈડ થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો, અલ્પકાળમાં એને મોક્ષ થવાનો થવાનો ને થવાનો છે, એને જન્મ મરણ ગયા. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે, ખરેખર તો પ્રી સ્ટેજ છે. કૃપાળુ દેવને એની પૂર્વ પર્યાય છે એ શબ્દ ઓછો પડ્યો છે, એટલે એને અંગભૂત ગણ્યું છે. કે જેમ એક શરીરનો અવયવ છે એ નાક છે, આંખ છે, ભલે નાનો અવયવ છે તો પણ એ મહત્વનો અવયવ છે, એમ આ સમ્યક દર્શનનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, એટલે નજરબંધી થઈ જાય છે, અને નજરાયાથી આત્મા તેમાંથી ત્યાંથી ખસી શકતો નથી. કેમ કે સ્વભાવ ભાઈશો એટલે શું થયું, આના ઉપર પ્રયોજન સિદ્ધિ આપણે નિર્ધાર દર્શનની કેડીમાં મેં ત્રીજું પ્રકરણ લખ્યું છે. આ એક જ સ્વરૂપ નિશ્ચય ઉપર, અસ્તિત્વ ભાષવા ઉપર આખો એક ચેપ્ટર 25 પાનાનું 30 પાનાનું લખેલું છે વિસ્તારથી, કે જેને અસ્તિત્વ ભાષે એના સિમ્પટમ્સ કેટલા હોય અને કેવા કેવા હોય. તો એમાં આ વચનામૃતનો મેં આધાર પણ આપ્યો છે, આધાર પણ લીધો છે, કે જો કૃપાળુ દેવ આ જગ્યાએ આમ કહે છે એ વાત એમાં લીધી છે. ના, અનુભવ નથી, ભાવ ભાષણ છે. અને એ ભાવ ભાષણ એટલે શું છે કે અત્યારે તમે તમારા આત્માને એક મનુષ્ય આત્મા તરીકે માનીને ચાલો છો, એમાં પણ તમે તમારા આત્માને એક સ્ત્રીનો આત્મા માનીને ચાલો છો. આ તમારો મિસકોન્સેપ્ટ છે. જ્યારે તમને તમારા સ્વરૂપનું ભાવ ભાષણ થશે ત્યારે આ મિસકોન્સેપ્ટ છે એનો નાશ થઈ જશે, અને તમારો આત્મા તમને સિદ્ધપદ સ્વરૂપે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે પ્રતિભાસવા લાગશે. હા, ફીલ થવા લાગશે. પ્રતિભાસ થવો એટલે ટુ ફીલ, વિચાર નહીં. થિંકિંગ જ્ઞાનની એક સ્ટેજ છે, ટુ ફીલ જ્ઞાનનું એક બીજું સ્ટેજ છે. અનુભવ છે એ ફિલિંગ સ્ટેજમાં આવે છે, થિંકિંગ સ્ટેજમાં અનુભવ નથી આવતો. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે, ફિલિંગ છે એ અતિન્દ્રિય જ્ઞાન સુધી જાય છે. એટલે ભાસ છે એમાં ફીલ થવા લાગે છે, પછી તમે ભૂલી જશો કે હું સ્ત્રી છું એ નહીં લાગે તમને. હું એક સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપી એક આત્મા છું એવું તમને ભાસવા લાગશે, અને ક્લિયર સ્પષ્ટ ભાવ ભાષણ છે. એ 751માં એમણે શું લખ્યું, પરમાર્થની સ્પષ્ટ, સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે બીજું સંકેત છે. આટલા શબ્દો એમણે વાપર્યા છે 751 પત્રમાં. તો સ્પષ્ટ શબ્દ ત્યાં વાપર્યો છે એમણે, એટલે ધૂંધળું નહીં કે હું આવો અસ્તિત્વ સમાન આવો આત્મા છું આવો આત્મા છું, કોઈ અનુમાન નથી કરતા તમે. ત્યાં ક્લિયર પિક્ચર આવે છે કે આવું સિદ્ધપદ છે અને એવો જ મારો આત્મા છે, સિદ્ધ ભગવાન આવા જ છે અને એવા જ સ્વરૂપે મારો આત્મા છે. એવું જે ભાવ ભાષણ એને પદાર્થ નિર્ણય કીધો છે, અને એ સમ્યક દર્શનનું અંગ છે અથવા પ્રી સ્ટેજ છે. એટલે એને કૃપાળુદેવે બીજું સંકેત કીધું છે. સંકેતનું કારણ જોઈને, કારણમાં કાર્યનો આરોપ કરીને એને સંકેત કીધું છે. તે સ્વીકાર કરવા યોગ્ય છે, માન્ય કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, એમ કરીને પછી નીચે આખો પેરેગ્રાફ લખ્યો છે 751 પત્રમાં એમણે. આ ત્રણેય સંકેત માન્ય કરવા યોગ્ય છે એમ કરીને લખ્યું છે. પહેલું સંકેત છે એ સત્પુરુષની ઓળખાણ છે, બીજું સંકેત છે તે આત્માની ઓળખાણ છે, અને ત્રીજું પરમાર્થ સંકેત છે એ આત્માનો અનુભવ છે, સાનુભૂતિ છે. અવલોકન કરતા કરતા, હા, જ્ઞાન છૂટું પડે છે. અવલોકન કરવામાં શું થાય છે, આપણા વિભાવ ભાવો જે વિકારી ભાવો છે એના અસંખ્ય પ્રકાર છે, અને જ્ઞાનનો એક જ પ્રકાર છે. એના રૂપ બે છે, એક આકૃતિ રૂપ અને એક નિરાકૃતિ રૂપ, એક જ્ઞેયના આકારે અને એક જ્ઞેયના આકાર વગરનું. એના રૂપ બે છે પણ જ્ઞાનની પર્યાય એક જ છે. અને જે વિભાવ ને વિકારો છે એના અસંખ્ય પ્રકાર છે, તો એની જાત એક છે. એ બધા વિભાવોની જાતમાં કોમન ફેક્ટર શું છે કે બધામાં આકુલતા છે એટલે દુઃખ છે, બધામાં વિકૃતિ એટલે પોતાના સ્વભાવથી વિરુદ્ધ જાતિ છે, અને બધાની અંદર આકુલતા એટલે દુઃખ, વિકૃતિ અને વિરુદ્ધપણું છે. વિરુદ્ધપણું એટલે આપણો આત્મા એનો નકાર કરે છે, જેને કોન્શિયસ બાઇટ કરે. એમ નથી કે આ ન કરીએ, આ પોતાને વિચાર આવે પણ ગમે નહીં કે આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. માણસ ખોટું કરે પણ કેમ વિરુદ્ધતા એને લાગે, એમ વિરુદ્ધપણું પણ એની બધામાં વિરુદ્ધપણું છે. એની જાતિ એક છે અને એ જ્ઞાન છે એની સ્વભાવ જાતિ છે, એ એક જ જાતિ છે. એટલે સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ બે જાતિના પરિણામ આપણા આત્મામાં હંમેશા નિરંતર ચાલે છે. અવલોકન નહીં હોવાથી એની જાતિની પરખ નથી આવતી. જેમ હીરોને સોનું પરખવું પડે છે એમ આત્મા પણ એક પરખવાની ચીજ છે, પરખથી ઓળખાણ આવે છે. અને એ પરિચય વગર પરખ આવે નહીં. જેમ જેમ હીરો જુઓ એમ તમારી નજર કેળવાય, એમ જેમ જેમ તમારા પરિણામનું અવલોકન આવે એમ તમારી નજર કેળવાય. નજર કેળવાય પછી વિભાવ જાતિ અને સ્વભાવ જાતિના પરિણામો છે એની પરખ આવે. પરખ આવે ત્યારે જુદા પડે, જુદા પડે ત્યારે ભેદજ્ઞાન ઉત્પન્ન થાય. અને ભેદજ્ઞાન ઇઝ ધી ઓનલી પ્રોસેસ ઓફ આત્મજ્ઞાન અથવા સ્વાનુભવ. આખો સમય સર એના ઉપર લખેલો છે. મોહ તો તમારો પહેલા જ્યાં પરિભ્રમણની વેદના અને ચિંતના ઉત્પન્ન થઈ ને ત્યારથી મોહ છે ને નબળો પડતો જાય છે. મોહ એક બળવાન શત્રુ છે જે જીવને 84 લાખ યોનિમાં પરિભ્રમણ અને જન્મ મરણ કરાવે છે. એ ક્યારથી નબળો પડીને માંદો પડે કે જ્યારથી તમે ચિંતનામાં ને વેદનામાં આવો ત્યારથી. પછી ઓબ્ઝર્વેશનના સ્ટેજમાં તો મોહ ખૂબ માંદામાં નબળો પડે છે. અને સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં અને સત્પુરુષની ઓળખાણમાં તો મોહ છે ને એ મરણ તોલ માંદો પડે છે, પછી મરે છે. સમ્યક દર્શનના કાળમાં દર્શન મોહ મરે છે. અને એ દર્શન મોહ ઉપરનો જ આખો આર્ટિકલ છે, આ પ્રયોજન સિદ્ધિ છે. જી જી હા, ફિલિંગ એટલે અનુભવ, ફિલિંગ એટલે અનુભવ, બરાબર છે. એનું બીજું નામ અનુભવ છે. હા, નિશ્ચય કયો, બધા એક અર્થમાં છે. નિશ્ચય, નિર્ણય, ભાવભાષણ, પ્રતિભાષણ, અવભાષણ, ઓળખાણ અને અસ્તિત્વ ગ્રહણ, આટલા શબ્દો છે એના. મુમુક્ષુની ભૂમિકાની લાસ્ટ છે. હા, આ 254 માં પદાર્થ નિર્ણય છેલ્લો જ લીધો છે ને, ક્રમ થી જ લીધું છે બધું. આ બુદ્ધિ ચાલે છે, ઓલો ફિલિંગ સ્ટેજમાં આવે. અને કૃપાળુ દેવે જે 254 નંબરના પત્ર લીધા છે બધા ફિલિંગ સ્ટેજના જ છે. 195મો પત્ર પણ ફિલિંગ સ્ટેજનો છે. તમને ચિંતના, વેદના અને ઝૂરણા આવે એ બધું ફિલિંગ સ્ટેજમાં જ આવે. એટલે સ્વાનુભૂતિની જે લાઈન છે એ ફિલિંગ સ્ટેજથી શરૂ થાય છે અને ઉત્તરો ઉત્તર ડેવલપ થઈને સ્વાનુભવ સુધી પહોંચે છે. ના, એ ફિલિંગ સ્ટેજમાં જ આવે છે. હા, ફિલિંગ સ્ટેજમાં, ફિલિંગ સ્ટેજમાં જ આવે છે. શું કહ્યું છે એમાં કે તે દ્રષ્ટિની માફક નજરાય.